તારીખ 15/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 741
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322 પાનું 314 પત્રનું વઠણ મોટા અક્ષરમાં છે. લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? શું લખે છે સુભાષભાઈ કે લૌકિક દ્રષ્ટિ છોડી દો, તમે લૌકિક દ્રષ્ટિ છોડી દો એટલે શું? એક આબરૂનો સવાલ છે લોકની અંદર, સમાજની અંદર, અને એક કુટુંબની અંદર જે કૌટુંબિક સ્થાન હોય છે. આ બે સવાલ છે, બેમાં માનની મુખ્યતા છે.
પ્રકૃતિગત
જોઈએ તો ચાર પ્રકૃતિમાં
માન પ્રકૃતિની મુખ્યતા,
પણ અહીંયા
માન પ્રકૃતિની મુખ્યતાથી
વાત નથી. અહીંયા દ્રષ્ટિકોણ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિનો છે. અલૌકિક દ્રષ્ટિએ હું એક આત્મા છું ને સિવાય બીજું કાંઈ નથી. સમાજનો કોઈ સભ્ય નથી અને કુટુંબનું પણ કોઈ સભ્ય કે કુટુંબમાં પણ મારું કોઈ સ્થાન નથી. દરેકને પોતાનું સ્થાન હોય છે
કુટુંબમાં.
આ કુટુંબમાં મારું આ સ્થાન છે.
પિતા હોય પિતાના
સ્થાનમાં, પુત્ર હોય પુત્રના સ્થાનમાં પોતાનો અનુભવ કરે છે
દ્રષ્ટાંત
તરીકે, અને સમાજની અંદર પણ પોતાનું સ્થાન કયું હોય છે કે
આ સમાજમાં આપણે આ લેવલથી આપણે
જીવીએ છીએ,
રહીએ છીએ,
અને આ
પ્રમાણે આપણે રહેવું જોઈએ.
આ પ્રકારના જે પરિણામો છે, જેને
મોક્ષ માર્ગ
પ્રાપ્ત કરવો છે એને એ પરિણામ મૂકી દેવા જોઈએ. સમાજના પણ મૂકી દેવા જોઈએ અને કુટુંબના પણ મૂકી દેવા જોઈએ,
અને એ ત્યારે જ મૂકે કે જ્યારે એ પોતાને
એક આત્મા તરીકે
સ્વીકારે. ત્યારે
બીજી રીતે વિચારીએ તો સામાજિક સ્થાન અને કૌટુંબિક સ્થાનનો
જે સ્વીકાર થાય છે
પોતાપણે,
એમાં
આત્માનો
આત્માપણે અસ્વીકાર થવાની
પરિસ્થિતિ ઊભી થાય છે. આત્માનો
આત્માપણે
અસ્વીકાર કરવો એટલે
અલૌકિક દ્રષ્ટિને
છોડી દેવી,
લૌકિક
દ્રષ્ટિને
પકડી રાખવી, મુખ્ય કરવી.
ત્યારે સૌભાગભાઈને એમ કહે છે કે આપણે તો મોક્ષ માર્ગે આત્માઓ છીએ, અમે તો મોક્ષ માર્ગમાં છીએ, તમે મોક્ષ માર્ગમાં આવવાની તૈયારી કરી રહ્યા છો. ભલે મોક્ષ માર્ગમાં પહોંચ્યા નથી
પણ તૈયારી તો મોક્ષ માર્ગમાં
આવવાની કરો છો ને, મારો સંકો
એટલે તમે કર્યા છે ને.
તો અમે ને
તમે
જો લૌકિક દ્રષ્ટિએ પ્રવર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિ હવે જગતમાં કોણ પ્રવર્તશે? આપણા સિવાય તો કોઈ દેખાતા નથી અહીંયા. એમ કહીને એમ કહ્યું કે તમે લૌકિક દ્રષ્ટિ મૂકી દો, તમારી આર્થિક સ્થિતિ નબળી છે અને વધારે બહુ નબળી થાય તો લોકોમાં આદરનો સવાલ ઊભો થાય. જુઓ ભાઈ, અમારા
ત્યાં અમારી દુકાને છે, ઘઉંની ગુણ
લઈ ગયા હતા, ચોખાની ગુણ લઈ ગયા હતા, બાજરો લઈ ગયા હતા,
ફળો લઈ ગયા હતા,
પૈસા નથી દઈ શકતા.
માલ લઈ જાય છે પણ પૈસા
આપી શકતા નથી.
અથવા કોઈની સાથે વેપાર
કર્યો હોય
એમાં લેણ દેણ ઉભી થઈ હોય,
પ્રમાણિક હોય આપવાની ઈચ્છા, પણ ન હોય તો આપે ક્યાંથી? લૌકિક દ્રષ્ટિએ તો આબરૂ જાય, અને એ આપણું જવાને ગયા પહેલાં ચિંતા બહુ થાય. જેની આર્થિક સ્થિતિ નબળી હોય અને આબરૂ ગયા પહેલા આબરૂ જવાની ચિંતા બહુ થાય, અને એવો કોઈ પ્રકાર સુભાગભાઈમાં એમણે જોયો હશે. બીજો એક પ્રકાર એ જોયો હશે કે પોતે કુટુંબની અંદર મુખ્ય મોટા હતા અને એમના પુત્ર જે છે એ દીકરાઓની જગ્યાએ બાપ દીકરાના સંબંધથી એમનું જે પ્રવર્તન છે કુટુંબના મુખિયા તરીકે એ પણ એમણે જોયું હશે. એ પ્રકારમાં તમે એ પ્રકારમાં ન આબરૂની અપેક્ષા રાખો, નું એક બાપ તરીકે મને મારી અપેક્ષાઓ કુટુંબના મુખ્ય માણસ તરીકે જે મારી અપેક્ષાઓ છે એ બધી અપેક્ષાઓ બરાબર થવી જોઈએ, મારી અપેક્ષા પ્રમાણે બધું થવું જોઈએ, હું આમ છો આ વસ્તુ તમે મૂકી દો. ફરક તો તમે સર્વિસ આપો કોણ ના પાડે છે, અપેક્ષા રાખવાની વાત છે. તમે સેવા આપો એને વાંધો નથી અમને, પણ એને એમાં તમે અપેક્ષા રાખો તો વાંધો, કેમકે એમાં લૌકિક દ્રષ્ટિ આવે છે. એમાં તો ઠીક છે ભાઈ, મને પણ અનુકૂળતા મળે છે તો હું એને અમે સેવા આપું છું. મને કુટુંબમાં એ અનુકૂળતા મળે છે ને એ નથી મળતી, જે કુટુંબમાં હું રહું છું મારી અનુકૂળતાઓ સચવાય છે કે નહીં, અને સચવાય છે એમાં કોઈને કોઈનું કામ હોય છે. રોટલી બનાવી દેનારનું રોટલી બનાવી, રસોઈ કરાવનારનું રસોઈ કરાવનારનું, બીજું કોઈ નાનું મોટું કામ તો બધા કરતા હશે. બધું કામ તો કંઈ પોતે જ કરે છે એવું નથી કે રસોઈ પોતે બને દુકાને પોતે જાય એવું તો કંઈ કરતો નથી. બાટર સિસ્ટમથી માલની સામે માલ આપો, બાટર સિસ્ટમ માલની સામે માલ આપો, એમ તમે સેવા લ્યો ને સેવા દો, અપેક્ષા હે નહીં પછી વધારાની. હું સેવા આપું છું માટે મારી સેવા થવી જોઈએ એમ થયું ને, કે હું આ પ્રકારની સેવા આપું છું, આ પ્રકારનો સભ્ય છું માટે મને સામે આમ થવું જોઈએ, એ લૌકિક દ્રષ્ટિ છે. તો એમાં શું છે કે તમે કુટુંબના સભ્યોને આત્મા તરીકે ન જોયા, કેમ કે તમે તમને પોતાને પણ આત્મા તરીકે જોતા નથી. જો તમે પોતાને આત્મા તરીકે જુઓ તો બીજાને પણ તમે આત્મા તરીકે જોતા જોશો, અવશ્ય એમ જ જોશો તમે. એટલે જ્યારે એવું પ્રવર્તન થાય ત્યારે અંદર થઈ જશે, ઉદય છે એટલે થશે પાછો, કેમ કે પહેલાં તમે એવા જ ભાવ કર્યા છે બધા લૌકિક ભાવ, એટલે તમારા પરિણામ તો થયા વગર નથી રહેવાના, કેમ કે એ કર્મનો ઉદય આવવાનો છે અને પરિણામે થવાના. પણ તમને ખેદ થવો જોઈએ, એ પરિણામમાં આકુલતા થવી જોઈએ અને એનો ઘણો ખેદ થવો જોઈએ, અરે મારાથી કેમ આમ થઈ ગયું, મેં બાપ તરીકે કે માં તરીકે કે છોકરા તરીકે કે ફલાણા તરીકે કે ફલાણા તરીકે મને માનીને મેં આમ કેમ અપેક્ષા રાખી. જેનું જે સ્થાન હોય, છોકરો હોય છોકરાને એવું હોય, માં હોય બાપ હોય દીકરી હોય ગમે તે હોય દીકરો હોય, જેનું જે સ્થાન હોય બધા અપેક્ષા રાખતા જ હોય છે. સંસારીઓ તો બધા સ્વાર્થી છે, અપેક્ષા રાખતા જ હોય છે કે મને આમ થવું જોઈએ, મને આમ થવું જોઈએ, મને આમ થવું જોઈએ. આ લૌકિક દ્રષ્ટિ છે. મોક્ષ માર્ગમાં આવવાની જેની તૈયારી હોય એની લૌકિક દ્રષ્ટિએ ઘરમાં કે સમાજમાં પરિણામ થઈ જાય ત્યારે એનો એને ખેદ અને દુઃખ થવું જોઈએ, એની આકુલતાનો એને અનુભવ થવો જોઈએ. પ્રશ્ન ઉકેલ્યો છે એમણે એવી રીતે, અમે તમે વર્તશો તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તશે, આત્મા તરીકે કોણ વર્તશે, કોઈ વર્તી જ નથી કે બધા તો એમ જ લોકમાં લોક દ્રષ્ટિએ જ પીડ્યા છે. આપણે અલૌકિક માર્ગમાં અલૌકિક ક્ષેત્રમાં અલૌકિક માર્ગમાં અલૌકિક ભાવમાં આત્મા અલૌકિક દ્રવ્ય છે, લૌકિક દ્રવ્ય નથી. લૌકિક દ્રવ્ય તરીકે તો માણસ છીએ આપણે, અલૌકિક દ્રવ્ય તરીકે આત્મા છીએ, જીવ છીએ એમ લેવો. કેવી ટ્રીટમેન્ટ આપી છે જુઓ, ટ્રીટમેન્ટ કેવી આપે છે સુભાગભાઈ ને, હે પોતે બોધ
સ્વરૂપ હતા, પોતે જ બોધ સ્વરૂપ હતા. જો અમે કેમ વર્તીએ છીએ, તમે એમ વર્તો,
જો અમે કેમ પરિણમીએ
છીએ, તમે એમ પરિણમો.
આત્મા એક છે કે
આત્મા અનેક છે? આત્મા
કરતા છે કે આત્મા અકર્તા
છે? જગતનો કોઈ
કરતા છે કે જગત
સ્વતઃ છે?
એ વગેરે ક્રમે કરીને
સત્સંગે સમજવા યોગ્ય છે એમ જાણીને પત્ર
માટે તે વિશે
હાલ લખવામાં આવ્યું નથી.
હવે શું છે
કે સુભાગભાઈ પોતે દ્રવ્યનું યોગના પ્રશ્નો ઉઠાવવા માંડ્યા છે
કે આત્મા એક છે કે આત્મા
અનેક છે? વેદાંત તો એમ કે છે કે
એક પરમ બ્રહ્મ છે, જગતમાં બે આત્મા જ નથી,
એક જ આત્મા છે.
જૈન દર્શન એમ કે છે કે
આત્મા અનંતા છે,
અનંતા જીવો
છે. સંખ્યાની બહાર જવું પડે,
સંખ્યાની
મર્યાદા બહારની સંખ્યા છે,
એનું નામ અનંત.
ગણી ન
શકાય. જેમ આકાશમાં
અંધારી રાત્રે તારા ગણ્યા
ગણી ન શકાય એટલા છે. એ બધા તો વિમાન છે દેવોના,
જ્યોતિષના દેવો છે આ બધા,
સૂર્ય ચંદ્ર. હા, જ્યોતિષ કે વિમાન હે, સૂર્યચંદ્ર ભી જ્યોતિષ કે વિમાન હે, એ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ સબ જ્યોતિષ કે વિમાન હે.
એ તો પ્રસિદ્ધ
ચંદ્ર સૂર્ય ઓર મંગળ બુધ
ગુરુ
શુક્ર શનિ એ સબ તો પ્રસિદ્ધ હે. પહેનતા કે નહીં પથરે,
લાલ પીલે પથ્થર
નહીં પહેનતે મીટી
મેં, કોઈ ગલે મેં, કોઈ મીટી મેં, કોઈ ઇધર કોઈ ઉધર, જ્યોતિષ કે હિસાબ છે
એટલે જ્યોતિષના વિમાન છે.
બાકી તો એવા અસંખ્ય છે. કેટલા
જ્યોતિષના અસંખ્ય વિમાનો
તારા ધરે આપણે જોઈએ છીએ
તારા. જીવ કેટલા?
અનંતા જીવ છે. પછી આત્મા કરતા
છે કે અકર્તા છે?
સ્વભાવે કરીને અકર્તા
છે,
વિભાવે કરીને અજ્ઞાની કરીને કરતા છે. એ બધો વિષય તો ઘણો વિસ્તારવાળો અને ઊંડો છે. જગત કરતા ઈશ્વર
છે કે જગત
એની મેળે અનાદિથી આમ નામ ચાલે છે, સ્વતઃ જ ચાલે છે એમ છે?
બે મત જુદા જુદા સંપ્રદાયોમાં
પ્રવર્તે છે
એના ઉપર સ્પષ્ટીકરણ
માંગ્યું છે.
આપ કયો એટલે એ કુદરતી બે વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હતો કે એમને કૃપાળુ દેવ સમજાય એટલે એને પરિણમી જતું હતું.
એટલો એમને આસ્થા પણ હતી, વિશ્વાસ પણ એટલો હતો અને પોતાની યોગ્યતા પણ એવી સારી હતી.
અમલીકરણ કરતા તમે કહ્યું તમારા માર્ગે જ ચાલવું
છે, નાનીના માર્ગે.
એટલે
પરિણમનનો પ્રયાસ એમનો પણ એવો જ હતો. એટલે
ભલે ગમે ત્યાંથી એ વાત સાંભળી હોય પણ અમારે તમારી પાસે જ
સાંભળવી છે. તમે શું કહો છો ને એમની શૈલી
અને એમની યોગ્યતાને બહુ મેળ હતો પરિણમવામાં. હે
ના,
એ વગેરે ક્રમે કરીને એટલે જે પહેલા જે કહેવું હશે એ પહેલા કહેશું, પછી કહેવા જેવું એ પછી કહેશું,
ક્રમે કરીને કહેશું.
એક સાથે નહીં કહીએ,
આસ્તે આસ્તે કહેશું,
જ્યારે જરૂર લાગશે ત્યારે
કહેશું.
સત્સંગે
એવું છે,
દરેકની શૈલી તો અમુક હોય જ
છે, સ્પેસિફિક
ખાસ પ્રકારની વાત કરવાની કહેવાની
દરેકની પોતાની રીત હોય છે.
રીતને આપણે શૈલી
કહીએ છીએ.
એ જે રીતે વાત કરતા હતા અને આમની જે જિજ્ઞાસા જે
સમજવાની
યોગ્યતા હતી ને જિજ્ઞાસા હતી એમને તરત જ અંદર ઉતરતું હતું.
આ એક
બે વચ્ચે બહુ સરસ મેળ હતો,
એમની કહેવાની રીત
અને આમને ગ્રહણ કરવાની રીત
બેને એકદમ મેલ હતો.
આપણે બોટ નટ માટા ચડી જાય ને,
એના માપનું નટના માપનો બોટ હોય
ફટાફટ ચડી જાય ને.
હા એવું છે. ક્રમે કરીને
સત્સંગે સમજવા યોગ્ય છે.
ટપાલમાં નહીં લખો તમે, સત્સંગે સમજવા યોગ્ય. કેમ?
એ જયારે કહેશે
ત્યારે પરિણમીને કહેશે. એમને ખાલી
વાત નથી કરવી,
પરિણમને દેખાડવી. તો
એટલે ઘણી વાર
નીચે એટલે શું લખે છે, લિખિત બોધ સ્વરૂપના પરિણામે એમ લખો.
એમનું પરિણમન
જ બોધ આપે એવું હતું. એમના પરિણમન ને જોયે એટલે અમને જ્ઞાન ચડી જાય.
જીવન જ બોધ સ્વરૂપ હતો. એટલે એ રીતે
એમને સત્સંગે સમજવા યોગ્ય છે.
અને એમ જાણીને પત્ર વાટે તે વિશે હાલ લખવામાં આવ્યું નથી.
ઈરાદાપૂર્વક જ લખ્યું નથી. તમે પ્રશ્નો પૂછ્યા છે પણ તમને જવાબ ઈરાદાપૂર્વક નથી આપતા. અમે
જવાબ ન આપે એટલે ખરાબ ન લાગે એમને, કે મને કેમ જવાબ નથી આપતા.
અને ગમે એવો જવાબ આપે તો ખરાબ ન લાગે. પછી જોવાની ખૂબી છે. જવાબ આપે, જવાબ કોઈ વાર કડવો પણ આપે
અને
ક્યારેક જવાબ ન પણ આપે. ગમે તે
બધી અવસ્થામાં એમને જરા પણ ખરાબ ન લાગે.
યોગ્યતા એવી સારી,
મારા હિત માટે જ કે છે.
જો મને આકરું ન કહે તો મારા આત્મામાં
ફેર ન પડત
એમ સમજીને આકરું કહે છે.
એક માણસ ચાલ્યો જતો હોય,
સામેથી કોઈ સર્પ ચાલ્યો આવતો હોય,
બાજુમાં બીજા માણસો ચાલતો, બીજો માણસ ચાલતો, એને ખ્યાલ આવે કે આનો
ખ્યાલ નથી, આ સર્પની બાજુ સામે આમાં થઈ જશે,
એકદમ ધક્કો મારે
અને ઓલો પડી પણ જાય, શું કરે? ધક્કો મારે ને ઓલો પડી પણ જાય અને
સર્પ આગળ આગળ
નીકળી જાય. સસરા થયેલો આવતો હોય,
જો એને ધક્કો ન માર્યો હોત તો એને ડંખ
મારીને જાત. એ તો ક્રોધમાં હોય,
સસરાટ ભાગતો હોય, તો ગુસ્સામાં હોય,
પછી આવે તો ફટ મારીને ડંખ મારે ધડાક કરતો.
હવે બોલો એમ કે તમે મને કેમ ધક્કો મારીને પાડી દીધો?
આમ હતું એટલે ધક્કો માર્યો.
તમે પડી જશો એ મારામાં ગણતરી
નહોતી, પણ હવે
પડી જાવ તો ભલે એક વાર પડી જાઓ, તો હું તો તમને છોડાઈ જશે થોડુંક. મરી તો ન જા.
હે, એને જયારે ખબર પડે, એને ધક્કો જોરથી મારે ને મને પાડી દીધો પણ મને બચાવી લીધો એમ ખબર પડે, ત્યારે
પણ ખરાબ દુઃખ થાય ને?
સારું લાગે, ખરાબ લાગે,
ઉપકારી લાગે કે ન લાગે?
એટલે કડવો જવાબ આપે
ત્યારે
પણ ઉપકારી લાગે, સીધો જવાબ મળે
ત્યારે સમાજ ઉપકારી લાગે,
અને જવાબ ન આપે ત્યારે પણ ઉપકારી લાગે.
બધે ઉપકાર જ દેખાય એને.
શું નિર્ણય કર્યો છો?
મારા ઉપકારી છે
અને હું એમની આજ્ઞાકારિતામાં રહેવામાં જ મારું હિત છે, બીજી રીતે મારું હિત નથી. એવી યથાર્થ સમજણ અને એ સમજણનું બળ કે એમ જ પરિણમે, બીજી રીતે પછી પરિણમન આવે ને, એવી યોગ્યતા સ્વભાવમાં હતી. આજ્ઞામાં એકતાન થયેલા હતા, બીજી રીતે કહીએ તો આજ્ઞામાં એકતાન થવું બહુ દુર્લભ છે. સર્વભાવનું સમર્પણ કરે એ જ આત્મા, એ જ આજ્ઞામાં યુક્તાન થઈ શકે. આજ્ઞામાં યુક્તાન થવું બહુ દુર્લભ છે. 147મો પત્ર એના ઉપર લખ્યો છે, ખીમજીભાઈ ઉપર. 147મો વર્ષ ખાલી 150 લીટીનો પત્ર છે. કેટલો? 'આજ્ઞામાં જ યુક્તાન થયા વિના પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે, બહુ જ દુર્લભ છે એમ કહેવાને બદલે બહુ જ અસુલભ છે. અને આત્મામાં યુક્તાન થવું પણ બહુ જ અસુલભ છે. પાણી ઉતરી જાય એવી વાત છે. પોતાની બધી વાત મૂકી દેવી હોય ત્યારે આજ્ઞામાં એકતાન થઈ શકે. અને આજ્ઞામાં એકતાન થયા વિના આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થઈ જાય એ બનવું સંભવિત નથી. જીવ જેટલો આજ્ઞાબાર છે એટલો એનામાં સ્વચ્છંદ પ્રવર્તે છે, એટલો સ્વચ્છંદ છે. અને સ્વચ્છંદ જેવડો કોઈ મોટો દોષ નથી મોક્ષની ભૂમિકામાં. સત્સંગ કરે માટે આજ્ઞામાં છે એમ નથી, ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણો છે. સિદ્ધાંત લખી મૂકી દીધો. સમ્યક પ્રકારે એટલે માત્ર આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી, પારમાર્થિક દ્રષ્ટિકોણથી જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખો. જે કરે છે એ બરાબર છે, જે કરે છે મારા હિતને માટે, જવાબ આપે તો મારા હિતને માટે, ન આપે તો મારા હિતને માટે, કંઈક આકરું કહી દે તો મારા હિતને માટે, ક્યાંય શંકા ન પડે, એનું નામ અખંડ વિશ્વાસ છે. આજ્ઞા શબ્દ નથી લખવાનો, આજ્ઞા શબ્દ નથી લખવા, વિશ્વાસ રાખવાનો. ઠીક, હળવો શબ્દ વાપરો. ને એનું ફળ શું? તરી ગયો એ નિશ્ચય એટલે અફરપણે એ જીવ મુક્ત મુક્ત થાય, થાય ને થાય જ. હે, ક્યાં? હા, સમ્યક નહીં, મુક્તિ થઈ જશે. સમ્યક તો ચોથા ગુણ સ્થાને આવી જાય તો મુક્તિ થઈ જશે એમ કીધું. અને ગેરંટેડ વાત છે, નિશ્ચય એટલે ગેરંટેડ વાત છે કે એ મુક્ત થાય, થાય ને થાય. સમ્યક પ્રકાર એટલે ઓળખીને વિશ્વાસ આવવો જોઈએ. ઓળખીને વિશ્વાસ આવવો, અને તો જ એને ઓળખાણ સુધી પહોંચો એ આત્મકલ્યાણની ભાવના સુધી પહોંચવાનો એટલી યોગ્યતા માની હોય. જ્ઞાનીને ઓળખે મુક્ત થાય કહેવાની જરૂર નથી, ઓળખે એને વિશ્વાસ આવે એ પણ કહેવાની જરૂર નથી. નહીં, ઓખ સંજ્ઞામાં વિશ્વાસ અડગ હોતો નથી, ડગી જાય એવો વિશ્વાસ હોય છે. હોય છે તો તે ક્યારે ડગી જાય એનું કોઈ ઠેકાણું નહીં. સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે. સંસારની પ્રતિકૂળ પરિસ્થિતિ હતી, આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી, એ ચિંતા અમારા જાણવામાં છે. અને તે વિશે અમુક અમુક તમને વિકલ્પ રહે છે એ પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. અમારો વિયોગ રહેશે એને લઈને તમને દુઃખ થાય છે, અને આત્મકલ્યાણનો વિયોગ છે એમના વિયોગમાં, આત્મકલ્યાણનો વિયોગ છે એની પણ ચિંતા છે તમને, એ પણ અમે જાણીએ છીએ. તમને સંયોગની ચિંતા થાય છે એ પણ જાણીએ છીએ, અને તમને આત્મકલ્યાણની અને વિયોગની ચિંતા થાય છે એ પણ અમે જાણીએ છીએ. બે પ્રકારનો વિકલ્પ હોવાથી અને એ બંને પ્રકારના વિકલ્પો તમને રહેતા હોવાથી તમને આકુળ વ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી. તમને આકુળતા થાય છે એ પણ અમે સમજી શકીએ છીએ કે આ બે ચિંતા આકુળતા દેનારી છે. એક આકુલતા સારી છે ને એક આકુલતા સારી નથી, પણ છે બે આકુલતા. એક આકુલતા સારી છે વિયોગને લઈને, પારમાર્થિક ચિંતાથી જે આકુળ વ્યાકુળ પણ થાય એ તો થવું ઘટે છે, થવું જોઈએ. અને બંને પ્રકારની આકુલતા તમને વર્તે છે તો એ સ્વાભાવિક છે, એમાં કંઈ અમને આશ્ચર્ય નથી લાગતું, અથવા અસંભવરૂપ નથી લાગતું, એ સંભવિત વાત છે. તમારા યોગ્યતામાં એ વાત, બંને વાત સંભવિત છે. હવે એ બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં, ઠીક, અગોળ ગોળ નથી લખવું, એ બે માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે મનને વિશે છે તે લખવાનો પ્રયત્ન કર્યો છે. તમારા વિચારો છે તમે સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં લખીએ છીએ. 25 વર્ષની પોતાની ઉંમર છે, 69 વર્ષની સૌભાગભાઈની ઉંમર છે, ગ્રાન્ડ ફાધર જેટલી ઉંમર થાય, 20 વર્ષે એક જનરેશન પીરિયડ પાસ ગણાય છે. પહેલાં તો અત્યારે તો 20 વર્ષ જનરેશન, પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન કરતા, એટલે એથી ટૂંકો ગાળો હતો, પણ 44 વર્ષનો ઉંમરમાં ફેર હતો તો આવી રીતે પત્ર વ્યવહાર ચાલ્યો છે. પહેલું, સંસાર સંબંધી તમને જે ચિંતા રહે છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવીને સહન કરવી, આ અમારી આજ્ઞા છે. તમારું પૂર્વકર્મ છે, તમારું પ્રારબ્ધ છે, એ પાણી તરવા માટે આવ્યું છે, તરવાનો પ્રયત્ન કરો એમ કે છે. એમ ન કીધું ચાલો તમને 1000 રૂપિયાને હુંડી બીડી દઈએ છીએ, ચિંતા કરતા નહીં, હવે નિશ્ચિંત થઈ જાઓ, બીજા જોયું તો મગાવી લેજો, એમ ન કીધું. હે, પૈસા હતા એમને તોય નહોતા મોકલતા, તેમને વાત્સલ્ય નહીં હોય. હે, પારમાર્થિક વાત્સલ્ય. આ જીવને આ પ્રકારનો ઉદય જોઈ પ્રયત્ન કરે તો તરવા માટે બહુ કામની ચીજ છે. લાવ્યું લવાય નહીં, લાવ્યું તો ક્યારે લવાય, કોઈ એનું દાન દઈ દે ત્યારે ચાલો મારી પાસે છે એટલું બધું દાનમાં આપી દો, પછી જોયું જશે મારા પરિણામ કેમ થાય છે, તો નિર્ધનતા આવે. બાકી તો નિર્ધનતા કેવી રીતે આવે, એ તો પરાર્થ થયો કે પૈસા આવી ગયા એ આવી ગયા, પણ કોઈને તો જન્મ શ્રીમંત કુટુંબમાંથી હોય એને શું કરે, એનો એમ તો કંઈ આવે નહીં. આ નિર્ધનતા આવી છે તો એનો પણ તમે પારમાર્થિક લાભ લ્યો એમ કહેવું છે. સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી અથવા સહન કરવી, એવી જ રીતે રોગ સંબંધી જે પ્રતિકૂળતા આવે આ આર્થિક પ્રતિકૂળતા છે, સંયોગની પ્રતિકૂળતા છે, કે જીવને ઈચ્છા થાય એ પ્રમાણે એ વસ્તુ ખરીદી ન શકે, પ્રાપ્ત ન કરી શકે. પછી ખાવાની પીવાની કપડાની લતાની બીજા કોઈ પણ પદાર્થોની ઈચ્છા થાય એ પ્રમાણે પૈસા ન હોય એટલે તે અનુકૂળતા એને પ્રાપ્ત ન થાય, એને પ્રતિકૂળતા કહેવાય છે. ઈચ્છાને અનુકૂળ ન બને એનું નામ પ્રતિકૂળતા. બીજું પ્રતિકૂળતા એટલે બીજું કઈ વાઘ નથી. બીજું રોગની પ્રતિકૂળતા આવે ત્યારે પીડા થાય, તો કે ઉદયમાં આવે તેમ વેદવીને સહન કરવી. આ આવી છે તો એમાં હું મારું આત્મકલ્યાણ સાધુ, એને મારા આત્મકલ્યાણના પ્રયોગનું સાધન બનાવવું, આ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. પછી તમને પીડાનું દુઃખ નહીં થાય અને નિર્ધનતાનું દુઃખ નહીં થાય. નિર્ધનતાનું ટેન્શન તો કલ્પના માત્ર છે, બીજું કઈ નથી, ખાલી કલ્પના છે, કઈ નથી. દરેક સ્તરના માણસો જીવે છે ને, કોણ મરી ગયો? 500 કમાવા વાળો મરી ગયો, 1500 કમાવા વાળો મરી ગયો, 2500 કમાવા વાળો મરી ગયો, 5000 કમાવા વાળો મરી ગયો, 10000, 25000, 50000 કોણ મરી ગયો? કે તો બધા પોતપોતાના સ્તરથી જીવે છે, જીવે છે કે નથી? અને આયુષ હોય તો રાજા મહારાજા મરી જાય, આયુષ પૂરું થાય એટલે અબજોપતિ હોય મરી જાય, દવા ખાતા ખાતા ને પૌષ્ટિક આહાર ખાતા ખાતા મરી જાય. એટલે તો કલ્પના છે, બીજું કઈ નથી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ કરતા બાદ ન આવે. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે કર્મ ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા બાદ ન આવે. બાદ આવે જો એ ચિંતા ટાળવા માટે કર્મ કરે તો જ્ઞાની પુરુષને પણ બાદ આવે. એવું કોઈ કર્મ નથી કે જ્ઞાની પુરુષને પણ બાદ ન આવે. એટલે એ ચિંતા જ્ઞાનીએ કરવા યોગ્ય નથી અને મુમુક્ષુએ કરવા યોગ્ય નથી. એ ચિંતા ટાળવા પ્રયત્ન કરે તો ટૂંકમાં પ્રતિકૂળતા કોઈ પણ પ્રકારની ટાળવાનો પ્રયત્ન કરવો એટલે કર્મ બંધાય, બંધાય ને બંધાય, નવું કર્મ બંધાય અને આત્મકલ્યાણમાં બાધા આવે, આવે ને આવે છે. માટે પ્રતિકૂળતા ટાળવાનો પ્રયત્ન ન કરવો એવી ગાંડી શિક્ષા છે, ગાંડી શિખામણ. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે પોતાને, પણ પોતા માટે લખે છે, જ્યારથી અમને જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, આત્મજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. આ અમારા જ્ઞાનનો પ્રભાવ છે કે એ જ્ઞાને કરીને અમને ક્યારે પણ કોઈ વિદ્યાથી કે કોઈ રીતિ સિદ્ધિને લબ્ધિની પ્રાપ્તિથી સાંસારિક અનુકૂળતા પ્રાપ્ત કરવી, શું સાંસારિક સાધન એટલે અનુકૂળતાનું સાધન બનાવવું પોતા માટે કે બીજા માટે, પોતા માટે કે બીજા માટે, બીજાનો કોઈ સગા સંબંધી મિત્રો જે કાંઈ હોય, મુમુક્ષુઓ જે કોઈ હોય એના માટે એમ કરવાની અમારી પ્રતિજ્ઞા છે. એમ કરીએ નહીં કોઈ દિવસ, ચોખ્ખા શબ્દોમાં લખીએ છીએ. શું છે, ઊંડે ઊંડે સૌભાગભાઈને એવું હતું ક્યાં કોઈ મહાન જ્ઞાની છે, એમની પાસે ક્યાં કોઈ વિદ્યા છે, ક્યાં કોઈ એમની પાસે રિદ્ધિ સિદ્ધિ છે, અને કંઈક મને લાભનું કારણ થાય તો સારું. તો કે અમે તો પ્રતિજ્ઞા લઈને બેઠા છીએ, અમારે અમને પોતાને પ્રતિકૂળતા આવે તો મટાડીએ નહીં, એનો ઉપયોગ કરીએ નહીં, એ વિદ્યાનો ઉપયોગ ન કરીએ અને એ લબ્ધિનો ઉપયોગ ન કરીએ, એ સિદ્ધિનો ઉપયોગ ન કરીએ, તો તમારા માટે કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. અમારા માટે ન કરીએ અમે એમ કહે છે. હા, એ તો આગળના એક પત્રમાં સ્વીકાર કર્યો છે કે જે કાંઈ અમને સિદ્ધિ યોગ છે એની અમે ના કહેતા નથી. શું કીધું? એની અમે ના પાડતા નથી, સિદ્ધિ યોગ છે એની ના પાડતા નથી. શું આવી ગયું કે નહીં? બધું કહેવાની રીત છે એમની પોતાની, અમે ના પાડતા નથી, પણ અમે કદી એનો ઉપયોગ કર્યો નથી. તેમ એ રિદ્ધિ સિદ્ધિ અમને પ્રાપ્ત છે એવું અમને સાંભળતું નથી, યાદ પણ આવતું નથી, તો પછી એનો ઉપયોગ તો કર્યો ક્યાંથી હોય? અમે એમ લખ્યું છે એ પત્રમાં, એમણે એમ લખ્યું છે, તો પછી અમે એનો ઉપયોગ કર્યો ક્યાંથી હોય? યાદે આવતું નથી તો અમે ભૂલી જ ગયા છીએ, પણ છે એને ના પાડતા નથી, બહુ સ્પષ્ટ લખ્યું છે. અને એ પ્રતિજ્ઞામાં એક પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધી થયું છે એમ સાંભળતું નથી. બળવાન નિશ્ચય છે એમાં, ઢીલાઈ શિથિલતા એવી નથી કે ક્યારેક બહુ જરૂર પડે ત્યારે તો એનો પ્રયોગ ઉપયોગ કરવો કે ન કરવો, બિલકુલ નહીં ને. પ્રાણ જાય તો ન કરવો એમ, શું? કેમ કે શરીરના પ્રાણ કરતા આત્માની શાંતિનું મૂલ્ય વધારે છે. એ તો અજ્ઞાની લોકો આપઘાત કરે છે, શું કરવા કરે છે, અશાંતિ સહન નથી થતી ત્યારે સંસારના જીવો કરે, આપઘાત કરે છે, સુસાઇડ કરે છે કે નહીં, ખુદકુશી, કેમ અશાંતિ બળી ગઈ? તો એ તો સામાન્ય શાંતિ માટે આપઘાત કરે છે, અશાંતિ ટાળવા. તો આ તો પારમાર્થિક શાંતિનો પ્રશ્ન છે. પારમાર્થિક શાંતિનું મૂલ્ય કેટલું, એનું મૂલ્ય કોઈ રીતે આંકી ન શકાય એટલું, પ્રાણથી પણ આંકી ન શકાય એટલું એનું મૂલ્ય છે. એટલે એ પ્રતિજ્ઞામાં એક પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું નથી, એમ સાંભળતું નથી. થયું છે, મંદપણું થયું છે એમ સાંભળતું નથી, એટલે થયું જ નથી. તમારી ચિંતા જાણીએ છીએ અને અમે એ ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ, પણ એમ તો કોઈ કાળે બન્યું નથી. તે કેમ બને? તમારી ચિંતાના ભાગીદાર થવાને ઈચ્છીએ, પણ એમ તો કેવી રીતે થઈ શકે? તમારો ઉદય તમારો ઉદય, મારો ઉદય થોડો થઈ શકે? એવું તો બની શકે નહીં, એવું તો કરી શકાય તો નથી. જેનો જે ઉદય હોય એને જે ઉદય ભોગવવો પડે છે એ તો કેમ બને? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે, અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે અમે પણ વેપાર ધંધો કરવા વવાણિયા છોડીને મુંબઈ સુધી ગયા છે, અમારું કુટુંબ છોડીને મુંબઈમાં બેઠા છે. અને એ જમાનામાં, અત્યારે બધા સાથે કુટુંબ સાથે જાય છે, એ જમાનામાં તો એવું હતું કે પરદેશ કમાવા જાય ને એટલે પુરુષ એકલો જાય, કુટુંબ અહીંયા દેશમાં હોય, અને મુંબઈ કે જ્યાં જાય ત્યાં એટલો જ કમાવા જાય. અમને ઉદયકાળ એવો વર્તે છે, જો અમે મુંબઈમાં મુંબઈ બેઠા બેઠા તો કાગળ લખે છે, હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી, જાઓ. કોઈ રિદ્ધિ સિદ્ધિનો યોગ છે અમારા હાથમાં નથી, જાઓ. આપી દીધો ચોખ્ખો જવાબ, એટલે કે વાત જ કરતા નહીં, તો એ વાત સંભાળતા નહીં, કોઈ દી માંડી જ વાળજો, રિદ્ધિ સિદ્ધિની વાત જ કરતા નહીં અમારી પાસે. એટલે એવી વાત કરવાની ફરી હિંમત ન કરે, શું એવો કડક જવાબ આપ્યો છે કે એવી વાત કરવાની હિંમત ન કરી શકે. હે,
ઉદયમાં છોડાઈ જતા હતા, ઉદયમાં જોડાઈ જતા હતા. એક મોટો સદગુણી હતો કે આજ્ઞામાં હતા અને પ્રયત્નશીલ હતા, પ્રયત્નવાન હતા, યોગ્યતા બહુ સારી હતી. પણ છતાંય ઉદય બાજુનું ખેંચાણ તો અમુક અંશે થઈ જતું હતું. ઉદય આકરો હતો એટલો હતો ને, પોતાને પણ એ પ્રકારને, ઉદય તો આકરો હતો પણ પોતાને પણ પરિણામની અંદર અસર આપતી હતી, અને એ અસરથી મુક્ત કરાવવા માટે આ બધી ટ્રીટમેન્ટ છે. કે તમે ટોપલો માથે લઈને શું કરવા કરો છો? 69 વર્ષની ઉંમરે છોકરાઓ તો મોટા થઈ ગયા જોઈએ, કહેવાની જરૂર નથી. શું એ સંભાળે, કુટુંબ નહીં સંભાળે, તમે શું કરવા ટોપલો લઈને ફરો છો? બે બાજુના છે, માગે ખાઈને ગુજરાન છે. પૂરા પરિણામ બળવાન હતા એમને, પારમાર્થિક યોગ્યતા બહુ સારી હતી, પણ જે આગળ નહોતા વધી શકતા એમાં જે સંયોગ બાજુના પરિણામ જેટલા અંશે જતા હતા એ અવરોધ કરતા હતા. કેમ કે કુટુંબમાં પોતાપણું એમાં થતું હતું નહીં, દર્શનમાં બતાવે છે. ભલે એનું બળ એટલું નહીં હોય પણ એ દર્શનમાં લડે કે ન લડે, દર્શનમાંનો અભાવ થાય જરૂરી છે આમાં તો. એટલે એ ટાળવા માગતા હતા કે તમે ને અમે લૌકિક ભાવે પ્રવર્તીએ તો અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તે? એ કયો તમે? આપણે ન થાય, આપણાથી એમ ન થાય, તમારાથી એમ ન થાય, અમારાથી એમ ન થાય, એવી રીતે વાત કરી છે. આગળ લઈશું કાલના સ્વાધ્યાય.